એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે થોડું પડકારજનક છે.
હા, પણ સાથે સાથે આજના સમયને સમજવા માટે ખૂબ જ જરૂરી.
બરાબર. પુસ્તકનું નામ છે યુદ્ધ અને મૂડી.
હા,
અને આના લેખકો છે એરિક આલેઝ અને મૌરિશિયો લાઝારાતો.
અને તમે જે પડકારજનક કહ્યું ને, એ શબ્દ અહીં બરાબર બંધ બેસે છે, કારણ કે આ પુસ્તક જે વાત કરે છે એ આપણી સામાન્ય સમજથી એકદમ અલગ છે.
હમ,
એ કહે છે કે મૂડીવાદ અને યુદ્ધ આ કઈ બે જુદી વસ્તુઓ નથી કે જે ક્યારેક ભેગી થાય.
ના ના,
પણ મૂડીવાદ પોતે જ એના મૂળ સ્વભાવમાં જ યુદ્ધનું એક બીજું સ્વરૂપ છે જે અલગ અલગ રીતે લડાય છે. આ વાત થોડી આમ વિસ્ફોટક નથી લાગતી?
ચોક્કસ લાગે. આપણને તો એમ જ લાગે ને કે યુદ્ધ એટલે શું? એટલે સેના, હથિયારો, સરહદ પર લડાઈ.
હા,
અને અર્થતંત્ર એટલે બજાર, વેપાર, ઉત્પાદન, પૈસા, આ બધું અલગ.
પણ આ પુસ્તક કહે છે કે આ ભેદ જ ખોટો છે, કૃત્રિમ છે.
બરાબર. એક વૈચારિક પડદો છે, અને આ વિચાર આજે બહુ મહત્વનો છે, કારણ કે આપણે ચારે બાજુ જોઈએ છીએ, દુનિયામાં સતત કોઈ ને કોઈ સંકટ ચાલે છે, આર્થિક ઉથલપાથલ, દેવાનો બોજ વધતો જાય છે દેશો પર, લોકો પર,
સમાજમાં પણ એક જાતનો તણાવ, સંઘર્ષ દેખાયા કરે છે.
હા, તો આ બધું સમજવા માટે લેખકો કહે છે કે આપણે આ મૂડી અને યુદ્ધનો જે ઊંડો છૂપો સંબંધ છે એને સમજવો જ પડશે.
તો ચાલો શરૂઆત કરીએ આ લેખકોના પરિચયથી. કોણ છે આ એરિક ઓલિયઝ અને મૌરિઝિયો લાઝારાટો, જેમણે આટલો આમ આમૂલ વિચાર રજૂ કર્યો?
સારું, તો એરિક ઓલિયઝ એ ફ્રાન્સના જાણીતા ફિલોસોફર છે. એમનું કામ ફિલોસોફી, રાજકારણ, કલા આ બધાના સંગમ પર છે, અને તેઓ ખાસ કરીને ગિલ્સ ડેલચ્યુઝ અને ફેલિક્સ ગ્વાટારી જેવા એમ કહી શકાય કે 20મી સદીના બહુ મોટા ફિલોસોફરોના વિચારોના ઊંડા અભ્યાસુ છે.
ઓ, ડેલચ્યુઝ અને ગ્વાટારી, એમનો વોર મશીનનો ખ્યાલ તો બહુ પ્રખ્યાત છે.
બરાબર.
અને એ જ ખ્યાલ આ પુસ્તકના કેન્દ્રમાં છે, એટલે આલિયેઝ આ પુસ્તકને એક મજબૂત વૈચારિક પાયો પૂરો પાડે છે.
અને મૌરિશિયો લાઝારાટો, એમના વિશે શું?
લાઝારાટો ઇટાલિયન સમાજશાસ્ત્રી અને ફિલોસોફર છે. એમનું નામ ઇટાલીની ઓટોનોમસ ચળવળ સાથે જોડાયેલું છે, જે 1970ના દાયકામાં બહુ સક્રિય હતી. કામદારોના અધિકારો અને મૂડીવાદની ટીકા પર એમનું ફોકસ રહ્યું છે.
એમનું કોઈ ખાસ સંશોધન ક્ષેત્ર?
હા, એ અમૂર્ત શ્રમ એટલે કે ઇમટીરિયલ લેબર પરના કામ માટે જાણીતા છે.
અમૂર્ત શ્રમ એટલે?
એટલે એવું કામ જે સીધું કોઈ ભૌતિક વસ્તુ નથી બનાવતું, જેમ કે માહિતીનું કામ, કોમ્યુનિકેશન, સર્જનાત્મક કામ, સેવાઓ, લાગણીઓનું કામ, આજના જ્ઞાન અર્થતંત્રમાં જે મહત્વનું છે તે.
બરાબર.
આઈટી, મીડિયા, એ બધું.
હા, અને બીજું દેવું, દેવાના સમાજશાસ્ત્ર પર એમનું કામ ખૂબ મહત્વનું છે. એમનું એક પુસ્તક છે ધ મેકિંગ ઓફ ધી એન્ડેટેડ મેન, દેવાદાર માણસનું નિર્માણ, એ બહુ ચર્ચાયું છે.
અચ્છા, એટલે દેવું કેવી રીતે સામાજિક નિયંત્રણનું સાધન બને છે એના પર એમનું કામ છે.
બરાબર. અને આ બંને લેખકો જ્યારે સાથે આવે છે ત્યારે આ પુસ્તકની અસલી તાકાત બને છે.
કેવી રીતે?
જુઓ, ઓલિયઝ લાવે છે ફિલોસોફિકલ ઊંડાણ અને ડેલચ્યુઝ ગ્વાટારીના વિચારો, અને લાઝારેતો લાવે છે સમકાલીન મૂડીવાદનું નક્કર વિશ્લેષણ. દેવું, શ્રમ, ટેકનોલોજી, પૈસા કેવી રીતે કામ કરે છે એ બધું.
એટલે એક વૈચારિક અને બીજું વ્યવહારિક પાસું.
હા, એમ કહી શકાય. બંને મૂળ તો શક્તિ, પાવર કેવી રીતે કામ કરે છે એના અભ્યાસુ છે, અને તેઓ આર્થિક વ્યવસ્થાની અંદર જ સૈન્ય જેવો તર્ક જુએ છે. આ જ વાત એમના વિશ્લેષણને ખાસ બનાવે છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
મુખ્ય હેતુ એ છે કે આપણે જે માનીએ છીએ કે અર્થતંત્ર અલગ છે અને યુદ્ધ અલગ છે, આ દિવાલ ખોટી છે, એને તોડી પાડવી જોઈએ. લેખકો કહે છે કે આ ભેદભાવ ખાલી સમજવાની ભૂલ નથી, એક વિચારધારા છે, એક પડદો છે જે શાસક વર્ગો ઊભો કરે છે.
શા માટે? શું છુપાવવા માટે?
મૂડીવાદી શક્તિનું સાચું સ્વરૂપ, જે ઘણીવાર હિંસક હોય છે, એ છુપાવવા. તેઓ કહે છે કે મૂડીવાદ શાંતિથી લેવડ દેવડ કરીને નથી ચાલતો. એનો મૂળ સ્વભાવ તો કબજો કરવાનો, શોષણ કરવાનો અને જીતવાનો છે.
એટલે જ્યારે આપણને લાગે કે શાંતિ છે, યુદ્ધ નથી, બધું બરાબર ચાલી રહ્યું છે, ત્યારે પણ ખરેખર એક પ્રકારનું યુદ્ધ ચાલુ જ હોય છે. આ જ કહેવું છે,
બરાબર.
આ જ એમની મુખ્ય દલીલ છે. જેને આપણે શાંતિપૂર્ણ મૂડીવાદ કહીએ છીએ એ વાસ્તવમાં ઓછી તીવ્રતાનું યુદ્ધ છે, લો ઇન્ટેન્સિટી વોર,
જે સમાજના દરેક સ્તરે ચાલે છે. કામ કરવાની જગ્યાએ, બજારમાં, ઘરમાં, આપણા પોતાના મનમાં પણ.
પણ એના હથિયારો અલગ હોય છે.
હા, ચોક્કસ. અહીં ટેન્ક, બંદૂક, મિસાઇલ નથી. અહીં હથિયારો છે પૈસા, દેવું, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, એટલે કે માલસામાનની હેરફેરની આખી સિસ્ટમ, કાયદા, નિયમો, આ બધાનો ઉપયોગ શસ્ત્રોની જેમ થાય છે.
આ પુસ્તક વાંચવું કોના માટે યોગ્ય ગણાય? શું આ બહુ એકેડેમિક છે?
જો એની ભાષા, એના સંદર્ભો જોતા, એ મુખ્યત્વે ફિલોસોફી અને ક્રિટિકલ થિયરીના વિદ્યાર્થીઓ કે અભ્યાસુઓને ધ્યાનમાં રાખીને લખાયું છે, એ વાત સાચી. પણ એનું જે મૂળ સંદેશ છે એટલો બધો શક્તિશાળી છે અને આજના સમય સાથે એટલો જોડાયેલો છે કે મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ જે એ સમજવા માંગે છે કે આપણી દુનિયામાં આટલી બધી હિંસા, અસમાનતા, આટલો સંઘર્ષ કેમ છે,
પછી એ દેખી તો હોય કે છુપો,
હા, એમના માટે આ પુસ્તક ખરેખર આંખ ખોલનારું સાબિત થઈ શકે છે. જરૂરી નથી કે તમે દરેક ટેકનિકલ મુદ્દા સાથે સહેમત થાઓ, પણ એ વિચારવાની એક નવી દિશા તો ચોક્કસ આપે છે.
તો પુસ્તક આખી દલીલ કેવી રીતે બાંધે છે? એની સફર કવિ છે.
એની શરૂઆત જ રસપ્રદ છે. એક બહુ જાણીતો વિચાર છે પ્રુશિયન મિલિટરી થિંકર ક્લોઝવિટ્ઝનો.
હા, વોર ઇઝ ધ કન્ટિન્યુએશન ઓફ પોલિટિક્સ બાય અધર મીન્સ.
યુદ્ધ એ રાજકારણનું જ બીજું રૂપ છે.
બરાબર.
એટલે કે યુદ્ધ રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટેનું એક સાધન છે. પણ એલિયઝ અને લાઝારાટો આ સૂત્રને ઉલટાવી નાખે છે.
ઉલટાવી નાખે છે કેવી રીતે?
એ કહે છે કે મૂડીવાદ માટે રાજકારણ અને અર્થતંત્ર એ યુદ્ધનું અન્ય માધ્યમો દ્વારા વિસ્તરણ છે.
ઓ, એટલે યુદ્ધ મુખ્ય છે, રાજકારણ અને અર્થતંત્ર એના સાધનો છે.
હા, પછી પુસ્તક આ તર્કને ઇતિહાસમાં શોધે છે. સામંતશાહીના અંતથી શરૂ કરીને વસાહતવાદ, ગુલામી, વિશ્વયુદ્ધો અને છેક આજના નાણાકીય મૂડીવાદ સુધી.
અને એ માટે ડેલ્ચ્યુઝ અને ગ્વાટારીના વિચારોનો ઉપયોગ કરે છે.
હા, ખાસ કરીને વોર મશીનનો ખ્યાલ, કેવી રીતે રાજ્ય અને મૂડીએ આ યુદ્ધ કરવાની વૃત્તિ કે તંત્રને પોતાના ફાયદા માટે વાપર્યું છે એની વાત કરે છે.
ચાલો આ મુદ્દાઓને થોડા વધુ વિગતે સમજીએ. તમે ક્લોઝવિટ્ઝની વાત કરી, એમણે માર્ક્સની પણ ટીકા કરી છે.
હા, ક્લોઝવિટ્ઝનું સૂત્ર કેમ આજે પૂરતું નથી એની વાત તો કરી, કારણ કે હવે યુદ્ધ ફક્ત દેશો રાજ્યો વચ્ચે નથી રહ્યું. મૂડી પોતે એક વૈશ્વિક શક્તિ છે જે રાજ્યનો પણ ઉપયોગ કરે છે પોતાના યુદ્ધ માટે.
એટલે રાજ્ય પણ હવે મૂડીના હાથનું રમકડું.
ઘણીવાર રાજ્યનો યુદ્ધ પર જે એકાધિકાર હતો એ હવે રહ્યો નથી એમ લેખકો કહે છે. અને માર્ક્સવાદની વાત કરીએ તો માર્ક્સ અને એમના અનુયાયીઓ યુદ્ધને મોટે ભાગે સામ્રાજ્યવાદી સ્પર્ધાનું પરિણામ ગણે છે.
હા, દેશો બજારો માટે, સંસાધનો માટે લડે.
બરાબર. પણ આ લેખકો કહે છે કે યુદ્ધ ખાલી પરિણામ નથી, એ મૂડી ભેગી કરવાની, એક્યુમ્યુલેટ કરવાની પ્રક્રિયાનો આંતરિક અને જરૂરી ભાગ છે, શરૂઆતથી જ.
એટલે મૂડી વધારવી હોય તો યુદ્ધ કરવું જ પડે કોઈને કોઈ સ્વરૂપમાં.
હા, એવું જ એમનું કહેવું છે. એટલે જ એ રાજ્ય બહારના વોર મશીન, એક્સ્ટ્રા સ્ટેટ વોર મશીનની વાત કરે છે. જાણે યુદ્ધ કરવાની એક શક્તિ સમાજમાં પહેલેથી જ હોય, રાજ્ય બને પહેલાં પણ, અને મૂડીએ આ શક્તિને ઓળખી, એને કાબૂમાં લીધી અને પોતાના કામે લગાડી.
આ તો બહુ આમ ઊંડો અને થોડો અસ્વસ્થ કરનારો વિચાર છે. ઇતિહાસમાં આના મૂળ ક્યાં દેખાય છે? પેલી આદિમ સંચયની વાત શું છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. માર્ક્સે આ શબ્દ વાપર્યો હતો એ સમજાવવા કે મૂડીવાદ શરૂ કેવી રીતે થયો. ખેડૂતો પાસેથી જમીન ઝૂંટવી લેવી, વસાહતો સ્થાપવી, ગુલામોનો વેપાર.
હા, એ બધી હિંસક શરૂઆત. પણ સામાન્ય સમજ એવી છે કે આ બધું શરૂઆતમાં થયું, પછી મૂડીવાદ સભ્ય બની ગયો, શાંતિથી ચાલવા લાગ્યો.
પણ અલિયઝ અને લાઝારાટો કહે છે, ના, આ આદિમ સંચય ક્યારેય પૂરું જ નથી થયું. એ મૂડીવાદની કાયમી રીત છે, એ સતત ચાલ્યા જ કરે છે.
કાયમી કેવી રીતે?
કારણ કે મૂડીવાદને સતત નવા બજારો જોઈએ, નવા સંસાધનો જોઈએ, સસ્તો શ્રમ જોઈએ, અને આ બધું મેળવવા માટે એ સતત કંઈક ને કંઈક ઝૂંટવતો રહે છે, કબજો કરતો રહે છે, ભલે યુદ્ધ જેવું દેખાય નહીં.
કોઈ ઉદાહરણ આપશો?
જેમ કે તેઓ યુરોપના ઇતિહાસમાં 17મી સદીના 30 વર્ષે યુદ્ધને જુએ છે. એમાં રાજ્યની સેનાઓ તો હતી જ, પણ સાથે ભાડૂતી સૈનિકો, ખાંડી કંપનીઓ અને પૈસા ધીરનારા બધાનું મિશ્રણ હતું. મૂડી અને યુદ્ધ શરૂઆતથી જોડાયેલા હતા.
અને વસાહતોમાં જે થયું?
હા, વસાહતોમાં સ્થાનિક લોકો પર જે અત્યાચારો થયા, જે રીતે એમની જમીનો છીનવાઈ, એને તેઓ ભવિષ્યના સંપૂર્ણ યુદ્ધ, ટોટલ વોરની પ્રયોગશાળા ગણે છે. ત્યાં જે પદ્ધતિઓ વપરાઈ એ જ પછી મોટા પાયે વપરાઈ.
અને પછી આવી 20મી સદી, વિશ્વયુદ્ધો અને યુદ્ધ પછી કલ્યાણ રાજ્ય. એના વિશે શું કહે છે પુસ્તક? એ સમય તો શાંતિનો ગણાય ને.
વિશ્વયુદ્ધો તો ખરેખર સંપૂર્ણ યુદ્ધ હતા. આખો સમાજ યુદ્ધમાં હોમાઈ ગયો. ઉદ્યોગો, વિજ્ઞાન, કુટુંબો, બધું જ.
બરાબર.
પણ યુદ્ધ પછી પશ્ચિમમાં જે કલ્યાણ રાજ્ય આવ્યું, સરકાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી ભથ્થું, આ બધું આપે, એને લેખકો શાંતિની જીત નથી ગણતા.
તો શું ગણે છે?
એને એક વ્યૂહાત્મક સમાધાન, એક સંધિ, સ્ટ્રેટેજિક ટ્રુઝ ગણે છે. યુદ્ધ પૂરું નહોતું થયું, ફક્ત એનું સ્વરૂપ બદલાયું હતું.
સ્વરૂપ બદલાયું એટલે
જીવન પર નિયંત્રણ રાખીને ચાલતું હતું, જેને તેઓ બાયોપોલિટિક્સ કહે છે. લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, કુશળતાનું સંચાલન કરવું. શા માટે?
શા માટે?
જેથી તેઓ સારા, ઉત્પાદક, શિસ્તબદ્ધ કામદારો બને અને મૂડીવાદની ગાડી ચાલતી રહે. આ પણ એક પ્રકારનું નિયંત્રણ, એક અદૃશ્ય યુદ્ધ જ હતું.
આ દૃષ્ટિકોણ તો ખરેખર સ્તબ્ધ કરી દે એવો છે, કારણ કે ઘણા લોકો તો કલ્યાણ રાજ્યને મૂડીવાદની સૌથી મોટી સિદ્ધિ ગણે છે. શું પુસ્તક એના ફાયદાઓને સાવ નકારી કાઢે છે?
ના, ફાયદાઓને નકારવાની વાત નથી, પણ એના મૂળ હેતુ અને એની પાછળના શક્તિ સંબંધો પર સવાલ ઉઠાવે છે. એ કહે છે કે આ શાંતિ અને સુરક્ષા પણ યુદ્ધના તર્કથી ચાલતી હતી, જેનો અંતિમ ઉદ્દેશ્ય હતો શ્રમશક્તિને નિયંત્રિત કરવાનો અને મૂડી વધારવાનો જ હતો.
આ સમજ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે જેને આપણે વિકાસ કે સુધારો કહીએ છીએ એની પાછળ કોના હિતો કામ કરી રહ્યા છે.
બરાબર. અને પછી આવે છે નવ ઉદારવાદનો યુગ, એટલે કે નિયોલિબરલિઝમ.
હા, 1970-80ના દાયકાથી જે શરૂ થયું, ખાનગીકરણ, નિયંત્રણો હટાવવા, સરકારી ખર્ચમાં કાપ, એના વિશે શું કહે છે?
લેખકો એને ખાલી આર્થિક નીતિમાં ફેરફાર નથી ગણતા, એને સમાજ પર, ખાસ કરીને કામદાર વર્ગ પર એક સીધો હુમલો ગણે છે. યુદ્ધનો એક નવો તબક્કો.
નવો તબક્કો. અને આના શસ્ત્રો કેવા છે?
આના મુખ્ય શસ્ત્રો છે નાણાકીય, ફાઇનાન્શિયલ વેપન્સ.
નાણાકીય શસ્ત્રો એટલે કે પૈસા દેવું.
બરાબર. દેવું, ડેટ, આ નવા યુદ્ધનું સૌથી ખતરનાક હથિયાર. પછી એ રાષ્ટ્રીય દેવું હોય, જેના નામે દેશો પર કરકસર નીતિઓ લાદવામાં આવે. ગ્રીસનું ઉદાહરણ આપણી સામે છે.
હા, ત્યાં તો બહુ ખરાબ હાલત થઈ હતી.
અને વ્યક્તિગત દેવું, સ્ટુડન્ટ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, ખેડૂતોનું દેવું, આ બધું. લેખકો તો ત્યાં સુધી કહે છે કે દેવું સેના કરતાં પણ વધારે અસરકારક રીતે આખી વસ્તીને જીતી શકે છે, ગુલામ બનાવી શકે છે.
સેના કરતાં પણ વધારે અસરકારક? કઈ રીતે?
કારણ કે શાંતિથી કામ કરે છે, કોઈ દેખીતી હિંસા નથી, પણ એ માણસના ભવિષ્ય પર કબજો કરી લે છે. દેવાદાર વ્યક્તિ કે દેશ લાચાર બની જાય છે, પોતાની મરજી મુજબ જીવી નથી શકતો.
આ તો થઈ આર્થિક અસર, પણ લોકોની માનસિકતા પર પણ એની અસર થતી હશે ને? પેલો સ્વયંનો ઉદ્યોગ સાહસિક, એન્ટરપ્રેનર ઓફ ધ સેલ્ફનો ખ્યાલ શું છે?
આ નવ ઉદારવાદની બહુ મોટી મનોવૈજ્ઞાનિક જીત છે. એ આપણને શીખવે છે કે આપણે બધાએ ઉદ્યોગ સાહસિક બનવાનું છે, પોતાની જાતને એક પ્રોડક્ટની જેમ વેચવાની છે, સતત નવી સ્કિલ શીખવાની, નેટવર્કિંગ કરવાનું, પોતાનું માર્કેટિંગ કરવાનું.
હા, આજકાલ આ બહુ ચાલે છે, પર્સનલ બ્રાન્ડિંગ.
બરાબર. પણ લેખકો કહે છે કે આ સ્વયંનો ઉદ્યોગ સાહસિક કોઈ સ્વતંત્ર માણસ નથી, એ તો એક સૈનિક છે જેને ફરજિયાત યુદ્ધમાં ધકેલી દેવાયો છે.
યુદ્ધમાં? કોની સામે લડવાનું?
પોતાની જાત સામે અને બીજા બધા સામે. ટકી રહેવા માટે સતત સ્પર્ધા કરવાની, બીજાથી આગળ નીકળવાનું દબાણ. આનાથી શું થાય? સમાજમાં જે સહકારની ભાવના હતી, સામૂહિકતા હતી, એ તૂટી જાય.
અને સતત તણાવ, ચિંતા, અસલામતી વધે.
હા, આપણે જે સતત સ્ટ્રેસ અનુભવીએ છીએ ને, એ આ આંતરિક યુદ્ધનું જ પરિણામ છે.
તમે દેવું અને માનસિકતાની વાત કરી, પણ ભૌતિક દુનિયામાં પણ યુદ્ધના નવા રૂપો દેખાય છે, જેમ કે લોજિસ્ટિક્સ, ખાનગીકરણ.
ચોક્કસ, જ્યારે રાજ્ય પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી નાખે, સુરક્ષા, વીજળી, પાણી, રસ્તા અને બધું ખાનગી કંપનીઓને સોંપી દે, ત્યારે આ કંપનીઓ બહુ શક્તિશાળી બની જાય છે. લેખકો આને ખાનગી વોર મશીનનો ઉદય કહે છે.
એટલે કે મોટી કોર્પોરેશનો પણ એક પ્રકારની સેના જેવી.
હા, એમના પોતાના નિયમો, પોતાની સત્તા. તમે જુઓ, મોટી ટેક કંપનીઓ, ગૂગલ, ફેસબુક, એમેઝોન, ઈ કોમર્સ કંપનીઓ, ગિગ ઇકોનોમી પ્લેટફોર્મ ઉબર, સ્વિગી, ઝોમેટો, એ લોકો કેવી રીતે કામદારોનું શોષણ કરે છે, એમના પર નિયંત્રણ રાખે છે.
અને લોજિસ્ટિક્સ, માલસામાનની હેરફેર.
લોજિસ્ટિક્સ એટલે ખાલી ટ્રક કે જહાજ નહીં, એ આખી સિસ્ટમ છે. માલ અને માહિતી કેવી રીતે, ક્યારે, ક્યાં પહોંચશે એનું નિયંત્રણ. અને આ સિસ્ટમ પણ શ્રમ સામેના યુદ્ધનું સાધન બની ગઈ છે.
કઈ રીતે?
જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, કામચલાઉ નોકરીઓ, આ બધું કામદારો માટે અનિશ્ચિતતા વધારે છે. આજે કામ છે, કાલે નથી, કોઈ સામાજિક સુરક્ષા નથી. લેખકો આને સામાજિક મૃત્યુ, સોશિયલ ડેથ જેવી સ્થિતિ કહે છે, જાણે સિસ્ટમ માટે તમે બિનજરૂરી ફેંકી દેવા લાયક છો.
અને આ બધામાં ટેકનોલોજીની શું ભૂમિકા છે? તમે કહ્યું યાંત્રિક તાબેદારી,
એ શું છે?
આ પણ બહુ મહત્વનો ખ્યાલ છે. યાંત્રિક તાબેદારી એટલે એવી સ્થિતિ જ્યાં મશીનો, ખાસ કરીને ડિજિટલ ટેકનોલોજી, કોમ્પ્યુટર, એલ્ગોરિધમ્સ, એ આપણી ચેતનાને જ કાબૂમાં લઈ લે છે.
આપણી ચેતનાને એટલે આપણા વિચારોને?
હા, આપણું ધ્યાન, આપણી ઈચ્છાઓ, આપણી પસંદ નાપસંદ, આપણા સંબંધો, બધું જ ડેટા બની જાય છે. અને એ ડેટાનો ઉપયોગ મૂડી કમાવવા માટે થાય છે.
એટલે આપણે સોશિયલ મીડિયા વાપરીએ, કંઈક સર્ચ કરીએ, એ બધો ડેટા વેચાય છે. હા, અને એનાથી પણ વધુ, આપણે જે લાઇક કરીએ છીએ, શેર કરીએ છીએ, કમેન્ટ કરીએ છીએ, એનાથી આપણે પોતે જ કંપનીઓ માટે મફતમાં મૂલ્ય પેદા કરી રહ્યા છીએ. આપણો સહકાર, આપણી લાગણીઓ, બધું જ મૂડી માટે કામે લાગી જાય છે. આપણને ખબર પણ નથી પડતી. આ એક નવી અદૃશ્ય ગુલામી છે.
તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું?
લેખકો કહે છે કે પ્રતિકાર માટે આપણે આપણી આ ચેતનાને જ બદલવી પડશે. આ યાંત્રિક તાબેદારીમાંથી મુક્ત થવું પડશે. એ કેવી રીતે થાય, એ અલગ ચર્ચાનો વિષય છે.
અને છેલ્લે પેલો સુરક્ષા સમાજ, સિક્યોરિટી સોસાયટીનો વિચાર, એ શું છે?
આ વિચાર મૂળ તો ફ્રેન્ચ ફિલોસોફર મિશેલ ફુકોનો છે, પણ આ લેખકો એને આગળ વધારે છે. એ કહે છે કે આજનું શાસન, આજની સત્તા, એ સતત જોખમ અને કટોકટીના ડર પર ચાલે છે, સતત ઊભો કરવામાં આવે છે.
અને ડરના નામે
ઓ કહે છે કે આ સુરક્ષા નથી, પણ નિયંત્રણ છે.
બરાબર. ખાસ કરીને જેમને જોખમી ગણવામાં આવે છે, ગરીબો, લઘુમતીઓ, વિરોધ કરનારાઓ, એમના પર નિયંત્રણ રાખવાનું આ એક સાધન છે. જે રક્ષણ જેવું દેખાય છે, એ ખરેખર શિસ્ત અને નિયંત્રણ છે.
વાહ, ખરેખર બહુ બહુ જ ઊંડાણપૂર્વકની વાત છે. જો આપણે આ બધા મુદ્દાઓનો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશ શું ગણી શકાય? પાંચેક મુદ્દા કહી શકશો?
હા, ચોક્કસ. પહેલો અને સૌથી મૂળભૂત, મૂડીવાદ એટલે યુદ્ધ. શાંતિપૂર્ણ લેવડ દેવડ એ દેખાવ છે, અંદરખાને તો શિકાર, શોષણ અને જીતનો જ ખેલ છે. બજારની સ્પર્ધા પણ અંતે તો બીજાને ખતમ કરવાની લડાઈ છે.
આપણી રોજિંદી જિંદગીમાં જે ગળાકાપ હરીફાઈ છે, એમાં પણ આ યુદ્ધનો પડઘો દેખાય છે.
બિલકુલ. બીજો મુદ્દો, નાણું અને દેવું આજના મુખ્ય શસ્ત્રો છે, બોમ્બ કરતાં પણ વધારે અસરકારક. દેવું, કરકસર નીતિઓ, નાણાકીય કટોકટી, આનાથી આખી વસ્તીને ઘૂંટણીએ પાડી શકાય છે.
ભારતમાં ખેડૂતોની આત્મહત્યા હોય કે યુવાનો પર લોનનો બોજ, આ વાત લાગુ પડે છે.
ત્રીજું, યુદ્ધ હવે ફક્ત બહાર નથી, આપણી અંદર, આપણી ચેતના પર પણ લડાઈ રહ્યું છે. નવ ઉદારવાદ આપણને એકબીજાના હરીફ બનાવે છે. સ્વયંનો ઉદ્યોગ સાહસિક બનવાનું દબાણ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે,
જે આપણી સામૂહિકતા તોડી નાખે છે. શિક્ષણમાં, નોકરીમાં જે સ્પર્ધા છે, એ આનું જ પરિણામ છે.
ચોથું, હિંસા હવે ફક્ત રાજ્યની મોનોપોલી નથી, જાહેર અને ખાનગી હિંસા ભળી ગઈ છે. મોટી કંપનીઓની નીતિઓ, ટેક પ્લેટફોર્મના એલ્ગોરિધમ, લોજિસ્ટિક્સ નેટવર્ક, આ બધું પણ હિંસા ફેલાવી શકે છે. એ રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે.
ગિગ વર્કરની અસુરક્ષા હોય કે પર્યાવરણનો વિનાશ, એ બધું આમાં આવે.
અને પાંચમું, સુરક્ષાના નામે નિયંત્રણ વધી રહ્યું છે. જે પગલાં સલામતી માટે લેવાતા હોવાનું કહેવાય છે, એ ઘણીવાર દેખરેખ રાખવા, વસ્તીને નિયંત્રિત કરવા માટે હોય છે. સર્વેલિયન્સ, ડેટા કલેક્શન આ બધું શક્તિશાળીઓ માટે નિયંત્રણના સાધનો છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે સીધા મગજમાં ચોંટી જાય, કદાચ થોડા ઉશ્કેરણીજનક પણ લાગે. એવા કેટલાક મુખ્ય વિચારો ફરી યાદ કરી લઈએ.
હા, કેમ નહીં. પહેલો, જે આખી વાતનો પાયો છે, રાજકારણ અને અર્થતંત્ર યુદ્ધનું અન્ય માધ્યમો દ્વારા વિસ્તરણ છે. શાંતિ તો આ કાયમી યુદ્ધમાં માત્ર એક ક્ષણ છે. એટલે કે સંઘર્ષ એ નોર્મલ છે, શાંતિ એ અપવાદ છે.
બીજો, જે મૂડીવાદના સ્વભાવ વિશે છે. મૂડી વિનિમય નથી કરતી, તે કબજે કરે છે. ઉત્પાદન નથી કરતી, તે શોષણ કરે છે. સ્પર્ધા નથી કરતી, તે નાશ કરે છે. એકદમ સીધી અને સપાટ વાત.
ત્રીજો, દેવા વિશે, જે બહુ ધારદાર છે. દેવું એ સામૂહિક વિનાશનું નવું શસ્ત્ર છે. તે શાંતિથી, સસ્તી રીતે અને સંપૂર્ણપણે વસ્તી પર વિજય મેળવીને શાસન કરવાની શક્તિની ટેકનોલોજી છે. નાણાકીય સાધનો કેટલા ખતરનાક હોઈ શકે છે એ આના પરથી સમજાય.
અને પેલો વ્યક્તિગત સ્તરનો વિચાર, સ્વયંનો ઉદ્યોગ સાહસિક એક સ્વતંત્ર વ્યક્તિ નથી, પણ ફરજિયાત ભરતી થયેલો સૈનિક છે. ટકી રહેવા માટે તમારે પોતાની જાત પર અને બીજા બધા પર યુદ્ધ કરવું પડે છે. આપણા પરના દબાણને આ એક નવી રીતે સમજાવે છે.
અને છેલ્લો, પાંચમો, જે થોડી દિશા પણ આપે છે. પ્રતિકાર ફક્ત શક્તિનો વિરોધ કરવો નથી, પરંતુ જીવનના વૈકલ્પિક સ્વરૂપોનું નિર્માણ કરવું છે. એટલે કે ખાલી વિરોધ કરવાથી નહીં ચાલે, કંઈક નવું, સહકારી, સમાનતાવાળું બનાવવું પડશે.
આ બધું સાંભળ્યા પછી સવાલ એ થાય કે આ બધી વાતોનો, આ જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ પુસ્તક આપણને કઈ રીતે મદદ કરી શકે?
મને લાગે છે કે સૌથી પહેલી મદદ તો આપણો દ્રષ્ટિકોણ બદલવામાં કરે છે. આપણે દુનિયાને, સમાચારોને, આપણી આસપાસ જે બની રહ્યું છે તેને અલગ રીતે જોઈ શકીએ છીએ.
જેમ કે
કોઈ મોટી કંપની બીજીને ખરીદી લે, મર્જર એક્વિઝિશન, તો એને ખાલી બિઝનેસ ડીલ ન ગણતા એક પ્રકારના પ્રાદેશિક કબજા તરીકે પણ જોઈ શકીએ. સરકાર જ્યારે આર્થિક સુધારણા નામે ખર્ચ ઘટાડે, તો એને ખાલી આંકડાની રમત ન સમજતા અમુક વર્ગ પર થતા હુમલા તરીકે પણ સમજી શકીએ.
હા, અને આપણે નોકરીમાં કે કામ પર જે દબાણ અનુભવીએ છીએ એને પણ અલગ રીતે જોઈ શકાય. પેલી ગિગ ઇકોનોમીમાં કામ કરતા લોકોની સ્થિતિ, સતત ટ્રેકિંગ, ઓછું વળતર, કોઈ સુરક્ષા નહીં, એને લશ્કરી શિસ્તના નવા રૂપ તરીકે પણ જોઈ શકીએ.
દેવા પ્રત્યેનો આપણો અભિગમ બદલાઈ શકે. આપણે દેવાને ખાલી પૈસાની લેવડદેવડ કે વ્યક્તિની નબળાઈ તરીકે ન જોઈએ, પણ એક સામાજિક અને રાજકીય નિયંત્રણના સાધન તરીકે સમજીએ.
અને આ સમજ કદાચ દેવું માફી જેવી માંગણીઓ માટે કે શોષણખોર વ્યાજ પ્રથાઓ સામે લડવા માટે એક નવો આધાર આપી શકે.
બરાબર. અને જે લોકો સામાજિક કે રાજકીય રીતે સક્રિય છે એમના માટે પણ આમાં વિચારવા જેવું છે. જો રાજ્ય અને અર્થતંત્ર પોતે જ યુદ્ધતંત્રનો ભાગ હોય, તો કદાચ ખાલી ચૂંટણી લડવાથી કે આવેદન પત્રો આપવાથી બહુ ફેર ન પડે.
તો શું કરવું જોઈએ?
લેખકોનો ઈશારો એ તરફ છે કે આપણે સત્તાના વિકેન્દ્રિત, સહકારી મોડલ બનાવવા પડશે. સ્થાનિક સ્તરે, જેમ કે સહકારી મંડળીઓ, પરસ્પર મદદ માટેના જૂથો, મ્યુચ્યુઅલ એઇડ નેટવર્ક્સ, સમુદાય આધારિત પ્રોજેક્ટ્સ, જ્યાં સહકાર અને સમાનતા મુખ્ય હોય.
અને છેલ્લે, આ પુસ્તક આપણને વૈશ્વિક રીતે જોડવામાં પણ મદદ કરી શકે, ખરું ને?
હા, આ બહુ મહત્વની વાત છે. પુસ્તક એ સમજાવે છે કે લંડનમાં સંઘર્ષ કરતો ડિલિવરી ડ્રાઈવર હોય, ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની સામે લડતો ખેડૂત હોય, કે આફ્રિકાનો કોઈ દેવામાં ડૂબેલો દેશ હોય, એ બધા કદાચ એક જ વૈશ્વિક યુદ્ધના અલગ અલગ મોરચા પર લડી રહ્યા છે.
વાહ!
આ સમજ આપણને એકબીજાના સંઘર્ષોને સમજવામાં અને એક સહિયારા દુશ્મન સામે આંતરરાષ્ટ્રીય એકતા બાંધવામાં મદદ કરી શકે છે.
ખરેખર ખૂબ જ વિચાર પ્રેરક અને ઊંડી ચર્ચા થઈ. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો સૌથી મોટી આહા ક્ષણ એ હતી કે આપણે આ સ્પર્ધા, સફળતાનું દબાણ, સતત ટકી રહેવાની લડાઈને કેટલી સહજ માની લીધી છે. પુસ્તક જ્યારે એને ચેતના પર યુદ્ધ કહે છે ત્યારે ખરેખર હચમચાવી દે છે. અને પેલી વાત કે શાંતિ એ યુદ્ધનો અભાવ નથી, પણ યુદ્ધનો જ એક ભાગ છે, એ પણ લાંબો સમય વિચારતા કરી દે તેવી છે.
મારા માટે આ પુસ્તકનું સૌથી મોટું યોગદાન એ છે કે એ આપણને પરિચિત વસ્તુઓને સાવ નવા દૃષ્ટિકોણથી જોતા શીખવે છે, રીફ્રેમિંગ કરે છે. પૈસા, બજેટ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, સેલ્ફ હેલ્પ કલ્ચર, આ બધું જે સામાન્ય લાગે છે એની પાછળ છુપાયેલી શક્તિની રમતો, હિંસા અને નિયંત્રણને એ ઉઘાડું પાડે છે.
ભલે થોડું નિરાશાજનક લાગે.
હા, નિદાન કદાચ નિરાશાજનક લાગે, પણ એ વાસ્તવિકતાનો વધુ સાચો નકશો આપે છે. અને કોઈપણ પરિવર્તન માટે પહેલાં પરિસ્થિતિને બરાબર સમજવી પડે. અને છેલ્લે, પુસ્તક ખાલી સમસ્યા બતાવીને અટકતું નથી, એ જીવન જીવવાના નવા, સહકારી, ન્યાયી રસ્તાઓ બનાવવાનું જે આહ્વાન કરે છે એ એનું સૌથી મોટું અને ટકી રહે તેવું મૂલ્ય છે. માત્ર વિરોધ નહીં, વિકલ્પનું નિર્માણ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.